તારીખ 6/3/1997ના દિવસે પૂજ્યભાઈ શ્રી દ્વારા કલકત્તામાં થયેલ તત્વચર્ચા સળંગ પ્રવચન નંબર 191.
બહારના કાંઈ સંબંધ નથી આની સાથે. બહારની પરિસ્થિતિ પૂર્વ કર્મ પ્રમાણે જેમ હો જેમ થા તેમ ભલે થા, તેથી મારા આત્માને લાભ નુકસાન છે નહીં. પ્રશ્ન એમનો એમ હતો કે આ કામ કરવામાં આપણે અત્યારથી પ્રયત્ન કરીએ તો 4-5 વર્ષો તો વારો આવી જાય ને, એવો એમનો પ્રશ્ન હતો. એમનો રમ હતો, બંનેનો પ્રશ્ન હતો. તમે કહો 4-5 વર્ષની કાંઈ જરૂર નથી, તો ખરેખર પૂરા ઉદ્યમથી પૂરી શક્તિથી કામ કરવા લાગ્યો તો 6 મહિનામાં કામ થાય એવું છે. અનંતકાળ તમે જે કામ નથી કર્યું એ કામ જો 6 મહિનામાં થઈ શકતું હોય તો એ કામ કેટલું સગવડવાળું ગણવું જોઈએ. નહીતર એક માણસને પેટ ભરવા માટે નાનપણથી ભણાવ્યો હોય તો 20-22 વર્ષ સુધી એને ભણતરમાં રાખવો પડે. 4-5 વર્ષે એને નિશાળમાં દાખલ કર્યો હોય છોકરાને, ત્યારે 20-22 વર્ષે ભણીને ઉતરે ત્યારે એને પેટ ભરીને કરી શકે એટલું કમાતો થાય. આમાં તો અનંત ભવ ભ્રમણનો નાશ થવાનો ક્ષણ તે સ્વાનુભવ છે. શું છે? સ્વાનુભવ છે. એ ક્ષણમાં સ્વાનુભવ જન્મ મરણનો નાશ કરે છે. એ સ્વાનુભવ સુધી પહોંચવા માટે કેટલી વાર લાગે? તો કે જો એક ધારો પ્રયત્ન કરો તો 6 મહિના. આવું સગવડવાળું કામ છે અને કામ અંદર કરવાનું છે. એ કામમાં રોકાવટ કરનાર પોતાના જ પરિણામો, પોતાના જ ભાવો છે. બહારની પરિસ્થિતિ કોઈ આમાં રોકાવટ કરી શકે એવું નથી, પણ બહારની પરિસ્થિતિ ઉપર પોતાના ભાવ ખેંચાય તો એ ભાવો રોકાવટ કરે છે. મમત્વને કારણે, અણસમજણને કારણે, અજ્ઞાનને કારણે, કશાયને કારણે પોતાના પરિણામો એ બાજુ ખેંચાય તો એ ભાવો રોકાવટ કરે છે. બાકી અંદર કોઈની પહોંચ નથી બહારની પરિસ્થિતિ એને કામ કરે છે, કામ થાય છે પોતાનું. એવી રીતનું પુરુષાર્થનો કામ તો બહુ મોટું ફળ છે. જો પુરુષાર્થ થાય તો એનું ફળ બહુ મોટું છે. અને પુરુષાર્થ ક્યારે થાય? કે જ્યારે આ વાતનું મૂલ્યાંકન આવે ત્યારે. ત્યાંનું ફળ શું, આનું અલ્ટિમેટ એચિવમેન્ટ થાય તો કેટલો મોટો લાભ છે એટલું સમજાય જાય. તો જીવમાં પુરુષાર્થ કરવાની શક્તિ પણ ઘણી અંદર ભરેલી છે, શક્તિ ભરેલી છે. શક્તિનો ઉપયોગ થવો જોઈએ એટલી વાત છે. શક્તિ કઈ બહારથી લાગવી પડતી
નથી.
શરીર હોય એનાથી સહેજ સાઈઝ ઓછી હોય છે, ખબર ન પડે પણ સહેજ સાઈઝ ઓછી થાય છે. સહેજ અને છેલ્લું શરીર દરેકનું એક સરખું નથી હોતું. ઋષભદેવ ભગવાનનું 500 ધનુષનું શરીર હતું. 7 હાથમાં એક ધનુષ એટલું માપ છે શાસ્ત્રમાં, અને એવા 500 ધનુષનું એનું બોડી હતું ઊંચું. અને મહાવીર સ્વામીનું ખાલી સાત ફૂટનું, સાત ફૂટનું જે જનુષનું શરીર તો બધા આત્માઓ જેટલા મોક્ષમાં ગયા, નિર્વાણ પદમાં ગયા, એના છેલ્લા શરીરના માર્ગ બધાના અલગ અલગ હોય છે દેશકાળ પ્રમાણે. શું હવે બધાની હાઈટ ઘટતી આવે છે જેમ જેમ સમજો છો તેમ ઓછી ઊંચાવાળા માણસો થશે થશે, ઊંચાવાળા માણસો ઓછા દેખાશે. શું નોર્મલ હાઈટ છ ફૂટની છે તો એ છ ફૂટ વાળા અત્યારે ઊંચા ગણાય છે. મારી હાઈટ છ ફૂટની છે તો ઊંચા ના ગણાય, બાકી સામાન્ય બધાની પાંચ સવા પાંચ સાડા પાંચ, સવા પાંચ સાડા પાંચ નોર્મલ હાઈટ થઈ ગઈ છે. પછી પાંચ થી નીચે ના હોય છે, પોણા પાંચ હોય છે, એ બધા પછી નીચામાં ગણાય છે અત્યારે. એટલે હવે હાઈટ દિવસે દિવસે ઘટતી જવાનું, એવું એક કુદરતી વ્યવસ્થા છે. છઠ્ઠા આવામાં તો દોઢ ફૂટનો માણસ હશે, કેટલા દોઢ આવતા એવી રીતે હાઈટ ઘટતી જાય છે. અને ચોથા આવાની અંદર પાંચસો ધનુષના માણસો હતા, ઘટતી 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 બધું તીર્થંકરોની ઊંચાઈનો માપ આવે છે, ચોવીસે ચોવીસ બધા ઘટતા આવે છે. મારી સ્વામી છેલ્લા તીર્થંકર હતા, પણ શરીરની ઊંચાઈ નીચા સાથે આત્માના આનંદને અને જ્ઞાનને કાંઈ સંબંધ નથી. આનંદ અને જ્ઞાન બધાનો સરખો, કેમ કે આત્માના ગુણ છે, ગુણ બધાના સરખા. આ તો એરિયાની વાત છે, વોલ્યુમની વાત છે, કેટલું કદ તમે રોકો છો, ક્ષેત્રફળ સાથે કોઈ સંબંધ નથી. વધારે મોટું શરીરમાં, કેમ કે આત્માના પ્રદેશો રબરની જેમ સંકોચ વિસ્તાર પામે છે. રબર એવડું ને એવડું રહે છે, વજન એકનું અને એની અંદરના પરમાણુ પણ એટલા પણ ખેંચાય છે. એ રીતે આત્માના પ્રદેશોમાં પણ સંકોચ વિસ્તાર મુદ્રા તો કેવળ જ્ઞાન થયા પછી બદલાઈ જાય છે, એમ બધું પારદર્શક શરીર થઈ જાય છે, કરમ ઉદારી એમ મુદ્રા બદલાઈ જાય છે. એટલે આપણે દેરાસરમાં જોઈએ છીએ કે બધા જ ભગવાનનું એક સરખું મોઢું હોય છે, એવું એક સરખું મુદ્રા બધાને થઈ જાય છે. એ મુદ્રામાં ન બાળપણ દેખાય, ન યુવાની દેખાય, કે ન ગર્ભ પણ દેખાય. હિન્દુ ભગવાનની મુદ્રા તમે જોશો એ ત્રણમાંથી એક ચિહ્ન નહીં દેખાય તમને, બાળ યુવાન વૃદ્ધ એવું કાંઈ દેખાય નહીં મોઢા ઉપરથી. અને બધાની મુદ્રા એક સરખી સિમેટ્રિક થઈ જાય, એટલે કોઈનું રૂપ ઓછું વધતું ન હોય, કોઈની નમણાશ ઓછી વધતી ન હોય, એક સરખી અને સારું એવું નમણું શરીર મુદ્રા હોય છે. નાક કાન આંખ હોઠ બધા જ અવયવ એકદમ ઘાટીલા અને સરખા હોય છે, અને બધાના એક સરખા જ થઈ જાય. એટલે ત્યાં પછી મુદ્રાથી કોઈને ઓળખવાનો સવાલ ઉભો નથી થતો. પછી એ શરીરનો નાશ થાય છે, આત્મપ્રવેશો એ રીતે ગોઠવાયેલા રહી જાય છે. તો ગોઠવાયેલા રહી જાય છે એની અંદર આ નાક કાન એવા જે કાણા રહ્યા છે એ બુરાઈ જાય છે, એવી પોલ ત્યાં રહેતી નથી. અને એને લઈને શરીર સહેજ સાઈઝમાં ઓછું થાય છે, તેના કારણે, બીજું કોઈ કારણ નથી. અને જેમ એક મીલની બાય બનાવી હોય, બાય બનાવી હોય તો બાય કાઢી નાખો તો અંદર કેમ કૂતરું કૂતરું એમ નહીં રહી જાય, એમાં શરીરની ડાય છે એ નીકળી જાય છે. અંદરનું ચૈતન્ય પિંડ આત્મા એમને શરીર આકારે મૂર્તિ રહી જાય છે. એવી રીતે સિદ્ધ આત્માઓને આત્મ પ્રદેશો અને એ આત્મા એવી રીતે મળીએ છે, છેલ્લા શરીરથી જરાક ઓછા સાઈઝમાં એ આત્મા હંમેશા પદ્માસન. પછી બે જ આસન છે ધ્યાનના, બે જ આસન છે, છેલ્લે શુક્લ ધ્યાનમાં હોય છે. જે તેઓ જ્ઞાન પામે છે તે શુક્લ ધ્યાનમાં હોય છે, ત્યાં પદ્માસનમાં હોય અને ત્યાં ખડગાસનમાં હોય, તો ઉભેલા હોય, બે હાથ નીચે રાખે ઉભેલા હોય, ઉભેલા હોય એમને ઉભેલા રહી જાય, એને બેઠેલા હોય એમને બેઠેલા રહી જાય. તે જ પ્રમાણે આત્મપ્રદેશ હોય જાય, શરીરની ડાય છે એ નીકળી જાય, અંદરનું ચૈતન્ય પિંડન એમ રહી જાય. એવી રીતે સિદ્ધાલયમાં સ્થિતિ હોય છે બધા સિદ્ધાત્માઓની. એનું કલ્પના ચિત્ર તમે કદાચ જોયું હોય, જોયું હશે કે એની મોટા આ તીર્થક્ષેત્રોમાં હોય છે સિદ્ધાલયની, મનુષ્ય આકારે ખાલી આઉટલાઈન આપે. હા, કૂતરું નાખે, કૂતરું નાખે, વેક્યુમ રાખી દે વચ્ચે. જ્યાં તો એટલા બધા સુખ છે કે કોઈ જગ્યા ખાલી નથી, કોઈ જગ્યા ખાલી નથી. સિદ્ધશિલામાં જરા પણ, કેમ કે અનંતકાળથી સિદ્ધો થતા આવે છે, અનંતકાળ સિદ્ધો થયા ત્યાં જગ્યા ખાલી નથી કે ભાઈ આ ખાલી છે ત્યાં કોઈ આવી જશે એવું નથી. ત્યાં જ્યાં બીજા સિદ્ધો છે ત્યાં બીજા સિદ્ધો આવ્યા જ કરે છે, અને કોઈ કોઈને કોઈ મળતું નથી, ગરબી થતી નથી, એકબીજામાં અવગાહન પામી જાય છે, પણ છતાં બધા પોતપોતાના સ્વરૂપમાં રહે છે. એવી રીતે છે, એટલે ખાલી જગ્યા નથી, તેમ ખાલી જગ્યા નથી માટે ત્યાં કોઈ જગ્યાએ જવાની જગ્યા નથી એવું પણ નથી. ગમે તેટલા હજી અનંતતા જશે એમને, એક જ જગ્યાએ અનંતતા સિદ્ધો છે, એક જ દરેક જગ્યાએ અનંતતા સિદ્ધો છે. આખી સિદ્ધ છેલ્લા 45 લાખ યોજનની છે, એમાં અનંતતા સિદ્ધો ખીચોખીચ છે, એને હજી એમાં ત્યાં કરશે ને ત્યારે આવે છે. હા, એટલે શું છે કે એનું ક્ષેત્ર બે છેડે સાંકડું હશે, વચમાં એનું ક્ષેત્ર પહોળું હશે, એટલે પરમાણુ કરે છે. પરમાણુ આપોઆપ કામ કરે જ છે. જુઓ, કોઈ માણસ મૃત્યુ થઈ ગયું, આયુષ્ય પૂરું થઈ ગયું, પછી શબ છે તેને કોઈ ન આવે તો એમાં કાંઈ થાય કે ન થાય, તો કે થાય, એ તો દુર્ગંધ મારવાનું શરૂ થાય, એ આપોઆપ છે. પછી કોઈ મરઘું ખુલી જાય છે, વજન વધી જાય, ખુલી જાય તો વજન વધી જાય છે, તો અંદર કોઈ કાંઈ નાખ્યું તો નથી. માણસ માંદો હોય અને જે વજન હોય એને કરતા મરઘાનું વજન વધી જાય, આવું બને છે. બધા પરમાણુ સતત ક્રિયાશીલ છે. આ પુસ્તકનો કાગળ છે આજે સફેદ દેખાય છે, 2-4 વર્ષ પછી પીળો દેખાશે કાગળ. સફેદ રંગ બદલવાનું થયું, કોને રંગ બદલ્યો? કે પરમાણુ પોતે જ રંગ બદલે છે. જે પાંદડું લીલું છમ જેવું હોય છે ઝાડનું, વનસ્પતિનું, એ જરાક સુકાય તો પીળું થવા માંડે છે, અને પીળું ધમરક જેવું થઈ જાય સુકાય છે. ક્યાં લીલો રંગ ગયો અને ક્યાંથી પીળો રંગ આવ્યો? કઈ નહીં, પરમાણુ સ્વયં ફરીને મંતુરા કરે છે, આપોઆપ જ ફરી જાય છે, કોઈ એને પરિણામ આવતું નથી, કોઈ એને અડતું નથી, તો આપોઆપ જ અમુક પ્રકારની પ્રક્રિયા બંધ થાય છે, અમુક પ્રકારની પ્રક્રિયા ચાલુ થાય છે. બંધ થાય છે એ પણ આપોઆપ, અને ચાલુ થાય છે પણ આપોઆપ, એના ગુણધર્મો પ્રમાણે. ચૈતન્યનું જ્યાં અસ્તિત્વ હોય ત્યારે અમુક પ્રકારની, એ સંયોગને કારણે અમુક પ્રકારની પ્રક્રિયા હોય, એનો સંયોગ ન હોય ત્યારે અમુક પ્રકારની પ્રક્રિયા હોય. પણ એ જળની પ્રક્રિયા જળને લાયક હોય, એટલી વાત છે. આત્મા પરિણામ કરે છે, પોતાના પોતાના ભાવો કરે છે, પરિણામો કરે છે. એમ જળ પણ એની પર્યાયને કરે છે, આપણે એને પરિણામને પર્યાય કહીએ છીએ. જળ જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ, પોતાનો સ્વભાવ છોડીને કોઈ ન જળનું ચૈતન્ય પણ થાય, ન ચૈતન્યનું જળ પણ થાય. જળ હોય તો ત્રણેય કાળે જળ રહે, જળ જળ ત્રણ કાળમાં ચેતન ચેતન હોય, ત્રણે કાળમાં ચેતન ચેતન બને, જળ જળ. હા, કર્મ જાય છે, આ શરીર નથી જતું, પણ કર્મ શરીર જાય છે. કેમ કે એ કર્મનો વિપાક એટલે ઉદય બીજા ભાવમાં આવવાનો છે, એટલે એનો સંબંધ છે, એને બંધ કહે છે. અને એ સંબંધ અમુક સમયની મર્યાદા પૂરતો હોય છે, એને સ્થિતિ બંધ કહે છે. કર્મ જે બંધાણા, એની સંખ્યા, એની સ્થિતિ, એની પ્રકૃતિ, સંખ્યાને પ્રદેશ બંધ કહે છે. જેટલી મર્યાદા સુધી સાથે રહેશે પછી ઉડી આવીને તો સ્વચ્છતા પડી જશે, એને સ્થિતિ બંધ કહે છે. એનો જે પ્રકાર છે, જ્ઞાનાવરણી દર્શનાવરણી આયુષ વગેરે, એને પ્રકૃતિ કહે છે. પ્રકૃતિ એટલે સ્થિતિ, અને અનુભાગ એટલે એની ડિગ્રી, કેટલા જોર, કેટલા તીવ્રપણે કે મંદપણે ઉદય આવશે. જેમ કે એક અહીંયા પોડકી છે, પોડકી નાની છે તો એના પ્રદેશો ઓછા છે, પણ પીડા વધારે છે તો એનો અનુભાગ ઘણો છે. પણ એક મોટું ગુમડું છે એ જગ્યાએ, અને તમને પીડા ઓછી છે તો અનુભાગ ઓછો છે, અને પ્રદેશો વધારે છે તો ક્ષેત્ર વધારે એને રોકી છે. એમ એક બંધના ચાર પાસા છે, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. અનુભાગ એટલે ફળ દેવાની ડિગ્રી, શક્તિ કેટલી તીવ્ર અને મંદ છે. હા, એક બંધ પડે અને આ ચારે પાસા હોય, નેચરલ છે. ભાવ પ્રમાણે, ભાવ પ્રમાણે એટલે અનુપચરિત વ્યવહાર નહીંથી જીવ કર્મ નો કરતા છે. તમે તીવ્ર રસથી પરિણામ પૂરા હોય તો તીવ્ર અનુભવ વાળો બંધ પડે, મંદ રસથી કર્યો તો મંદ અનુભવ વાળો બંધ. હવે વધારે રસ નહીં લેવો, એ કૃપાળુ દેવે એક આજ્ઞા આપી છે કે કોઈ પણ ઉદયમાં મંદ રસે પ્રવૃત્તિ કરવી, મંદ રસથી પ્રવૃત્તિ કરવી કે પરિણમન કરવું, તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. કેમ કે જ્ઞાનીને રસ નથી હોતો, અને મોક્ષ છે એ પ્રેક્ટિસ કરીને મંદ રસે પરિણમે છે. તેજસના પરમાણુ છે તેજ તો લાઈટ પ્રકાશ, જે શરીરનું તેજસ્વી પણું છે એ તેજસ શરીરને લઈને છે. એટલે કોઈનું શરીર જરા વધારે તેજસ્વી લાગે તો કોઈનું દીન લાગે એ તેજસ પરમાણુના કારણે છે. પરમાણુની જાત ઘણી છે, આમ એક જાત છે પણ એના પ્રકાર ઘણા છે. એમાં કાર્મ વર્ગણા, તેજસ વર્ગણા, વચન વર્ગણા.
આપણને જે પ્રદેશ લાગે એ તો કાર્મ જ લાગે ને કે તેજસ
લાગે? કાર્મ કાર્મ. પણ શરીરની સાથે સાથે તેજસ વર્ગણા પણ હોય છે અને એને લઈને શરીર છે એનું તેજ પણ દેખાય છે. આ બધું જાણવાની વાતો છે. આત્માના આત્મકલ્યાણ સાથે એને કાંઈ બહુ પ્રયોજન નથી. આત્મકલ્યાણનો રસ્તો જુદો છે. આ તો આપણા જૈન શાસ્ત્રોમાં કેવળ જ્ઞાન અનુસાર ઘણી વાતો હજી પણ ટકી રહી છે કે ઘણી વાતો તો ચાલી ગઈ છે, વિચ્છેદ ગઈ છે, નાશ પામી ગઈ છે અને ઘણી વાતો ટકી રહી છે. એ બધી વાતો જાણવા મળે છે. આત્મકલ્યાણની ભાવના જેટલી બળવાન એટલો સંસારિક પદાર્થોનો, ભૌતિક પદાર્થોનો રસ ઓછો થઈ જાય છે. એ સ્વાભાવિક છે. એ તો કોઈ પણ એક બાજુ તમે રસ વધારે લ્યો એટલે બીજી બાજુના રસ ઓછા થાય જ છે. અને સંસારમાં કે નિત્ય નિયમમાં સત્સંગ સ્વાધ્યાય નિત્ય રાખવો, બને એટલો વધારે પણ રાખવો. દિવસમાં બે વખત થાય તો સારું, નહીં તો એક વખત તો ઓછામાં ઓછો રાખવો. અને એવા રસથી આત્મકલ્યાણનો રસ કેળવો કે જેથી બાકીના કલાકોમાં એ ચાલ્યા કરે, એ જ રસ લંબાયા કરે, એવી રીતે થવું જોઈએ. અને શું છે કે નીતર ચારે બાજુ એવી પરિસ્થિતિથી આ આત્મા ઘેરાયેલો છે, એવી ઘરમાં કે ઓફિસમાં કે તમે બહાર રસ્તા ઉપર નીકળો તો ત્યાં એવી પરિસ્થિતિથી ઘેરાયેલો છે કે જે મોક્ષ માર્ગથી વિરુદ્ધ પરિસ્થિતિ છે, સંસાર માર્ગની પરિસ્થિતિ છે. એવી રીતે આત્મા ઘેરાયેલો છે અને એની અસર આવતા વાર લાગતી નથી. એટલે બને એટલા અસત્સંગના અને કુસંગના પ્રસંગોથી દૂર રહેવું અને બને એટલું સત્સંગમાં રહેવું. તમારા જેવાને વિશેષ ફાયદો છે કે બાપુજીને પણ આ બાજુનો ભાવ છે, તમારા મિસિસને પણ આ બાજુનો રસ છે, બને તો છોકરાઓનો રસ કેળવાય તો પણ સારું. તો ઘરનું વાતાવરણ સત્સંગમય રહીએ, નહીતર ઘરમાંથી અસત્સંગ શરૂ થાય છે. શું થાય છે? ઘરમાંથી જ અસત્સંગ શરૂ થાય, પછી બહાર તો છે સત્સંગ. અને અસત્સંગમાં રહેવાથી એને એની અસરમાં આવવાથી સત્સંગમાં જે વિચારો આપણે ગ્રહણ કર્યા હોય એનું બળ છે એ ચાલે નહીં. આપણે આપણા વિચારો સારા હોય પણ વિચાર બળ આપણી પાસે ન હોય. બળવાન વિચાર હોય તો ધીરા વિચારો હોય તો એને છૂટી જતા વાર નહીં લાગે. એટલે વિચાર થવો એક વાત છે, વિચાર બળ હોવું એ બીજી વાત છે. પુરુષાર્થ એટલે બળ, ને બળ એટલે પુરુષાર્થ. બળ સાદો શબ્દ છે, એ પુરુષાર્થનું બીજું નામ છે. એટલે સત્સંગ છે એ મુમુક્ષુની ભૂમિકામાં અમૃત જેવું કામ કરે છે. મિત્ર ભાવ મરણ ઉભા છે, મરણથી બચવું હોય તો સત્સંગ કરવું, અને યથાર્થ સત્સંગ કરવો. પણ યથાર્થ સત્સંગ ઉદ્દેશ સાંજે લીધો તો કેવો હોય, પોતાને કેવો અનુભવ થાય, એ પ્રકારે યથાર્થ સત્સંગ. અને આપણે થોડી લાઈન દોરી આપેલી છે, એટલે સત્સંગમાં પણ અપ્રયોજનભૂત વાત હોય તો તરત જ અને કાપે આડીઓડી વાત નહીં કરે. આપણે થોડી હમણાં આડીઓડી વાત કરી સુખશીલાની, સિદ્ધાલયની, બીજી ચીજી, પણ એ બધી વાતનું સત્સંગમાં કંઈ જરૂર નહીં. એકાદ વખત અજાણ્યા તમે હું જાણી લઈએ એટલા માટે આપણે એનો સવાલ જવાબ કરીએ, પણ પછી વારંવાર એ વાતને કાંઈ વિચારવાની જરૂર નહીં. પારિભાષિક શબ્દ છે. સૂક્ષ્મ ઉક્ષ્મ ક્ષાયિક પારિણામિક ઔદયિક અને સાંગી પાતું કે છ ભાવનો લક્ષ્ય કરી આત્માને તે ભાવે અનુપક્ષી લેતા સદવિચારમાં વિશેષ સ્થિતિ થશે. એટલે આત્માના પરિણામને આમ તો પાંચ ભાવે આત્મા છે, ઉદય ઉક્ષમ ક્ષયોક્ષમ ક્ષાયિક પારિણામિક અને ઔદયિક, અને છઠ્ઠો ભાવ સાંગી પાત્વિક લીધો છે. સાંગી પાત્વિક એટલે બહુ ઉપર નીચે થતો હોય એવું અનુમાન થાય છે. આમાં ઉદય ભાવનો જે ભેદ લાગે છે સાંગી પાત્વિક નથી, એ શબ્દનો પ્રયોગ બહુ ઓછો જોવા મળે છે. પણ આપણે એમ કહેતા હતા આને સમય પાઠ થયો છે, કોઈ જ્યારે રોગ વકરે અને માણસ કંટ્રોલ બાર જાય, દર્દ કંટ્રોલ બાર જાય, ત્યારે આપણે એમ કહીએ છીએ આને સમય પાઠ થયો છે. એમ પરિણામોની બહુ જ ઉપર નીચે સ્થિતિ થતી હોય એને સાંજી પાતી ઉદય ભાવોમાં વિશેષ તોફાની ભાવો થતા હોય એને સામની પાત્વિક નામ આપતા હશે. અનુમાન છે મારું. ક્ષોક્ષમ એટલે કર્મના ક્ષયોક્ષમના નિમિત્તે જે ભાવ પ્રવર્તે તેને ક્ષોક્ષમ કહે છે. જેમ કે જ્ઞાનનો ઉઘાડ એ ક્ષોક્ષમ ભાવે છે. કર્મના ઉપસમે જે ભાવ પ્રવર્તે તેને ઉપસમ ભાવ કહે છે. એટલે શું કે શાંત થવું, રસમંદ થવો એને ઉપસમ કહે છે. ક્ષાયિક એટલે કર્મનો ક્ષય થતા જે ભાવ શુદ્ધ ભાવ રહે તે ક્ષાયિક છે. પરિણામિક એટલે આત્માનો જે ત્રિકાળી મૂળ સ્વરૂપ સ્થિતિ છે, જે હંમેશા એમનેમ રહે છે, મૂળ તત્વ ધ્રુવ તત્વ ફેરફાર થયા વિનાનું સદા એકરૂપ રહે છે, એને પરિણામી ભાવ કહે છે. અને કર્મના ઉદય સાથે જોડાઈને જે ભાવ થાય તેને અવદયિક ભાવ કહે છે. એમ પાંચ ભાવોની વાત તો સ્પષ્ટ શાસ્ત્રમાં આવે છે. અને કૃપાળુભાઈએ સાન્નિપાતિક એક શબ્દ ઉમેર્યો છે, એનું અનુમાન એમ થાય છે કે ઉદય ભાવનો કોઈ ભેદ છે, પ્રકાર છે, જે વિશેષ તોફાની ભાવ હોય એને કદાચ સાન્નિપાતિક કહેતા હોય. તો થોડા ટાઈમમાં વધારે પ્રગતિ થાય, વિકાસ થાય, અને જેટલો આગળ એવું પરિણામમાં આવ્યા
કરો પ્રવેશન બુક અત્યારે ન હોય અને હું ઇન્ફોર્મેશન ગેધર કરવા
માંગુ ન કરું
તો મને અનુસારી
નુકસાન થાય. એટલે આપણો સમય શક્તિ ખર્ચાય જ છે, જે જરૂરી નથી એવી બાબતોમાં આપણે માથું મારીએ તો આપણો સમય ને શક્તિ ખર્ચાય જ નહીં. આપણે અહીંથી અમુક જગ્યાએ જવા નીકળ્યા, સીધે સીધા રાઈટ ટ્રેકમાં રાઈટ સ્પીડમાં જઈએ તો પહોંચી જઈએ સમયસર, પણ વચ્ચે વચ્ચે ઉભા રહીએ કોઈ મળે ને અને ફાલતું રોકાણ કરીએ તો સમય તો બગડે જ. સીધી વાત છે. એ ખાસ આમાં ખ્યાલ રાખવાનો છે કે શાસ્ત્ર તો દરિયા જેવો વિષય છે. તમે જેટલો દોડો તમારી શક્તિ હોય એટલું દોડો, પણ કામ કરવાનું છે તરીને નીકળી જવું. એ મતલબની પોતાને લાગુ પડતું હોય, પોતાને કામમાં આવે એટલો વિષયની એટલી વાતને પકડવી, લક્ષમાં લેવીને એના ઉપર કામ કરવું. નેટવર્ક બાકી તો સમય શક્તિ ખર્ચવા જેવું નથી.
આપની પાસે જે અમારે અહીંયા સત્સંગ પર સિક્વન્સમાં પત્રો લખાવી દઈશું ભાઈ, આપની પાસે ગાઈડન્સ
લખાવેલા છે મોટા ભાગના તો લખાવેલા છે, તારી પાસે હોવા એમના પાસે તો છે જ, યાદી આપેલી જ છે. સ્વાધ્યાય કરવા યોગ્ય પત્ર ની લગભગ 50 પત્ર ની યાદી કરાવેલી છે. આ તો કેટલા 3 વર્ષથી તો સતત આવું છું કલકત્તા, હવે 6-1 મહિના લાગી જશે. બીજી વાત છે, ક્યારે શું થાય શું પ્રસંગ બને એ બીજી વાત છે.
દર્દી
હોય જરૂર એક તો વાત છે કે કેટલાક પત્રોની યાદી કરાવી છે, એનો સ્વાધ્યાય કરવો, બધાએ રોજ મળીને નિયમિત સત્સંગ કરવો, વિશેષ પ્રકારે આત્મકલ્યાણની ભાવના ભાવની વૃદ્ધિગત કરવી, ભાવની એની વૃદ્ધિગત કરવી. પાયાની જે વાત છે એ તો એટલી જ છે કે પોતાને આત્મકલ્યાણની ભાવના જેટલી તીવ્ર થાય એટલું વિકાસ, એટલો મનુષ્યની ભૂમિકામાં વિકાસ થવાનો. અને એ ભાવના બળવાન થશે એટલે બીજા બધા રસપિતા આપોઆપ પડી જશે.
જળ
છે તે જ્ઞાન નું જણાવવા યોગ્ય એવું જ્ઞેય છે, જ્ઞેય એટલે જણાવવા યોગ્ય પરદ્રવ્ય, જળ તો પરદ્રવ છે, જ્ઞેય છે અને પરદ્રવ છે, પરદ્રવમાં એ સમાય છે, સંબંધ સંયોગ સંબંધ માત્ર છે, આથી વધારે જળ સાથે કાંઈ લેવા દેવા નથી. સંબંધ માત્ર એટલે સંયોગ માત્ર. હા, જ્ઞેય છે એટલે જ્ઞાનમાં જણાવવા યોગ્ય અને પરદ્રવ્ય રૂપે જણાય છે. જ્ઞેય બે પ્રકારના, સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય. પોતાનું સ્વરૂપ જણાય તે સ્વજ્ઞેય અને બીજો બીજું દેખાય તે પરજ્ઞેય. જળ છે એ પરજ્ઞેયમાં જાય છે, નહીં ખરું પણ પર તરીકે, જેમ આપણા જ કલરની ગાડી હોય તો નંબર પ્લેટ જોઈએ એટલે એ તારકે છે એમ ખબર પડે. પણ લાગે જોતા જ પારકું લાગે, એમ જળ પદાર્થ જોતા જ પારકો લાગે. પોતાના આત્મા સિવાય બીજું બધું જેટલું કાંઈ દેખાય તે પારકું લાગે, પર લાગે. અને પર છે એ પર લાગવું જોઈએ. ભૂલી થાય છે કે કેટલું પર સ્વ લાગે છે ને કેટલું પર પર લાગે છે. કેટલાક પદાર્થોને આપણે પોતાના ગણીએ છીએ, કેટલાક ને પોતાના નથી ગણતા, પણ ખરેખર બધા પદાર્થો પર જ છે, કોઈ સ્વ છે જ નહીં, બધા પર જ છે. પર પર તરીકે જણાય, ક્યારેક સ્વ સ્વ તરીકે જણાય, ત્યારે કારણ કે સ્વ અને પરને અપેક્ષા છે, સંબંધ છે, સાપેક્ષ છે.
Thank you.